તો એક તો એ તરફ જ ગયું. 14 સીડીના પગથિયા છે, સીડી સાધન છે, એક પગથિયું ચેડા તો એક 14 એટલું સાધ્ય થયું, બે ચેડા તો બે 14 થયું. સાધન અને સાધ્ય એ બે વચ્ચે કોઈ તફાવત નથી. પણ જો એ સત સાધન હોય તો નિશ્ચયના લક્ષ્ય કરવામાં આવેલું સાધન. એટલે ઘણીવાર આપણે આ ભાષાકીયમાંથી ભાવમાં જઈ શકતા નથી. આપણને તરત જ બે એન્ટિટીને, બે વસ્તુને, ક્રમને, આ ને પછી ને તે કંઈ છે જ નહીં. તને જેવો આત્માનો લક્ષ બંધાયો અને એક પણ ક્રિયા, એક પણ વસ્તુ એના નિમિત્તે કરી, એના કારણે કરી, એ દિશામાં કરી, સાચી કરી, તો એ જે સાધન છે એ વ્યવહાર ચારિત્ર છે. વ્યવહાર ચારિત્ર એટલે નિશ્ચય ચારિત્રનો જે અંશ છે. સમજાવવા માટે એ સમજ ક્રમિક હોય અને ભાવમાં બધું અખંડ હોય. વસ્તુ અખંડ છે, વસ્તુ અભેદ છે, એમાં કોઈ ભાંગા નથી. ચારિત્રની ત્યાં વાત છે, પણ એ ચારિત્રને, ચારિત્ર પૂર્ણતા નથી એટલે એને અંશ ચારિત્ર કીધો. પણ અહીંયા સાધન અને સાધ્ય એ બંને અભેદ હોવા જોઈએ. સાધકની દ્રષ્ટિએ મહત્વની વાત એ. અને ક્રમશ એટલા માટે કહ્યું કે જેટલું સાધન કરવામાં આવશે એટલા અંશે ક્રમે 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 સાધ્ય સિદ્ધ થશે. પગથિયા ચડતા ચડતા 14 ચડી ગયા તો સાધ્ય સિદ્ધ થઈ ગયું. તો સાધ્ય કોઈ જુદું છે અને સાધન કોઈ જુદું છે? સાધન થઈ ગયું, હવે સાધન સાધ્ય શોધવાનું છે? ના, સાધનથી જ સાધ્યની સિદ્ધિ થતી જાય છે.
એટલે એમ થાય છે કે તો પછી આ બે વસ્તુ જુદી છે. આપણે ઘણી વખત કહીએ છીએ કે જે સીડી ઉપર થઈને આપણે ઉપર જઈએ છીએ, લક્ષ્ય પહોંચીએ પછી આપણે સીડી છોડી દઈએ છીએ.
બરાબર છે,
એ છોડી દેવી જોઈએ. આવી વાત તો વારંવાર નહીં, એક વખત આવી હોય તો પછી એવી માન્યતા બધી.
અને જવાબ છે કાંઈ જત્રે એક વાત એ જ બરોબર પકડી લઈએ. તમારે એ સંબંધમાં કંઈ કહેવું હોય તો અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે
આપણે
તો અહીંયા સમજ્યું છે. એટલે આપણે કઈ ભૂલ છે એટલે કઈ કોઈ તમે ખોટા જમ નથી કર્યા. સમજવામાં ત્યાં ભેદ પડી જાય છે એટલે આપણે પ્રશ્ન સમજાવો, નહીં તો નહીં સમજાય.
સાધ્ય સાધનની જે વાત થઈ તો આપણને અટકે ત્યાગ વિરાગ તો ભૂલની જમા, તો ત્યાગ વિરાગ છે એ સાધન છે. હવે સાધનમાં જો ભૂલ કરી તો સાધ્ય સુધી નહીં પૂછે. એ સાધન અને સાધ્ય બે જુદી વસ્તુ છે એવું આપણને એમાં લાગે છે, તો એ ભ્રાંતિ થાય છે. એટલે એમ કે જેમ કે આપણે સીડી ચડતા હોઈએ તો આપણે એમ કહીએ છીએ કે ભાઈ રસ્તો પર પહોંચ્યા પછી સીડી મૂકી દેવાની છે. માટે જો જુદી હોય તો જ મૂકી શકાય ને, જોઈ એટલે જો તો આપણે મૂકી કેવી રીતે શકીએ? આવો વિકલ્પ
અટકે ક્યારે? અને પોતાની મર્યાદાથી નહીં થાય તે અટકી જશે, પણ એને પૂર્ણતા માની લેશે. આપણે ગઈકાલે વાત કરતા લક્ષ છે જ નહીં એને, ત્યાં સુધી કાલે આપણે વાત કરી એને એમ થાય કે આથી વધારે શું હોય? એક મહિના ના થાય, 6 ના પહોંચે, પછી કેટલાક થાય? હવે 6 ના ગઈ રાત વાત પૂરી થઈ ગઈ, સાધનમાં જ અટકી ગયો. જીવ જ્યારે સંસારની અવસ્થામાં છે એને લક્ષ્ય નથી પરમાર્થ, ત્યાં સુધી એ સંસારના પદાર્થ સાથે કેવો છે? ઓતપ્રોત, એકરૂપ, તદ્રૂપ. એને ત્યારે કોઈ દ્વય ભાવ નથી. સંસારના પદાર્થો, પર પદાર્થો, પર વસ્તુઓ સાથે એ એકરૂપ અને ઓતપ્રોત છે, એને કોઈ દ્વયનો ભેદ નથી ત્યાં. પણ જેવી મુમુક્ષુતા, જિજ્ઞાસા જાગી એટલે અત્યાર સુધી એનું ચિત્ત પદાર્થ સાથેની જોડાઓમાં અખંડ છે, હવે એનું ચિત્ત ખંડિત થયું. શું ખંડિત થયું? આ પર છે, પેલા આ પર છે, આ સુખનું કારણ નથી, અને આ સુખ આનાથી કોઈ બીજી વસ્તુમાં છે. પોતાને શું બીજું છે ભલે નથી ખબર, પરંતુ ચિત્ત ખંડિત થયું. સાધકનું ચિત્ત પહેલા વહેલા ખંડિત થાય છે કે સંસાર એ જ સુખ છે, એ વાત એની નીકળી ગઈ. સમથિંગ એલ્સ, કંઈક જુદું છે, આ નથી. એટલે આની પ્રાપ્તિ જે કંઈ કરવાની છે એનાથી સુખની પૂર્ણતા છે, લાઈફની પૂર્ણતા છે, એ કન્સેપ્ટ કયો ગયો? મારા જીવનનું સાર્થક્ય, સાફલ્ય તો આટલી સંપત્તિ, આટલી સત્તા, આટલું પદ, આટલી પદવી, ના, એ અમાય એને સમાધાન નથી, એ નથી. એ તો ચક્રવર્તી પદ મળે તોય નથી. આવું ચિત્ત ખંડિત થયું. ચિત્ત ખંડિત થતાં શું થયું? કે એના મનની અંદર એ આવ્યું કે આ વસ્તુ તો ન જોઈએ, આ તો પર છે, એટલે એને છોડવાનું શરૂ કર્યું. તો જે કંઈ અત્યાર સુધીનું એને સંસારના પદાર્થોનું મોહને કારણે જોડાયેલો છે એ પદાર્થો છોડવાનું શરૂ કર્યું. એને એમ થયું કે આ છોડી દઉં, એ જ સાર્થકતા છે. શું મેળવવાનું છે, શું લેવાનું છે, શેના લક્ષ્ય છોડવાનું છે, એ વાત અત્યારે ત્યાં નથી. અભાવ છે, જ્ઞાનનો અભાવ છે. અને આ વસ્તુ એને ખ્યાલ જ આવી કે આ બધું પદાર્થો છે એ તો ખોટું છે, તો હવે શ્રેષ્ઠતા શેમાં માની? આ જેટલું છોડ્યું એટલો હું ઊંચો, જેટલું છોડ્યું એટલો હું ઊંચો, એટલો હું આગળ, એટલો હું ધર્મ કરું છું, અથવા સાચા માર્ગે છું, વગેરે વગેરે. કેમ કે મૂળભૂત જે વાત એની પદાર્થની અંદર જે હતી એકતા, એ તૂટી છે. એટલે પદાર્થ પ્રત્યે પાછો નકારાત્મક ભાવ આવ્યો. આ ન ખાવું જોઈએ, આ પહેરવું ન જોઈએ, આ લેવું ન જોઈએ, આ ન કરવું જોઈએ, આ ન કર. જેટલો જેટલો ત્યાગ કરી દિગંબર થઈ જાય ત્યાં સુધી, હઠયોગી થઈ જાય ત્યાં સુધી, આપણે એમ તક ને શ્રેષ્ઠ આના જેવો કોઈ નહીં. હવે એ અટકી ગયો છે. ક્યાં હિટકો છે? ત્યાગ અને વૈરાગ્યમાં જ હિટકો છે. એટલે કાલે મેં વાત કરી હતી કે એ બાવો થાય, વૈરાગી થાય, સાધુ થાય, ફકીર થાય, ગાદીપતિ થાય, જ્ઞાની નો થાય. કાલે વાત કરી હતી નિશ્ચય ચારિત્ર. એ આ બધું થાય, આટલું બધું છોડે તો કેટલો બધો થાય, મહંત થાય, કોઈ એ પ્રકારનો જોગી થાય, જુગટો થાય, પણ જ્ઞાની નો થાય.
એની ખોટી માન્યતા હતી, એ વાત સાચી, કે એની માન્યતા લક્ષ્ય નહોતું, પણ આ સાધન તો થયા ને,
સાધન થયા,
ખોટો ઉપયોગ થયો. અથવા
આ સાધન સાધ્યના લક્ષ્ય નથી, આ સત્સાધન નહોતું. આપણે જે કહીએ છીએ કે સાધ્ય અને સાધન એ બે જુદા નથી, વ્યવહારિક ઔપચારિક, હા, એ બે જુદા. એને પેલા જયારે મારે આત્મા પ્રાપ્ત કરવો છે તો આત્મા સિવાયનું પર છોડવું છે. અહીંયા તો એવી અત્યારે ભ્રાંતિ થઈ ગઈ છે કે આ બધું છે ખોટું છે, અને સમાજની અંદર જે જે જન સમુદાયમાં રહીએ છે અહીંયા પણ એમ છે કે આ બધું જેમ છોડ્યું એમ વધારે મહાન છે. જેમ છોડ્યું, અને આ છોડ્યું, અને ખાવાનું છોડ્યું, અને કપડાં પહેરવાનું છોડ્યું, અને આ ઘર છોડ્યું, અને આ છોડ્યું, બધી જ વસ્તુ, આ બધા સાધન. તો કે સહુ સાધન, આ વાત જ પકડાતી નથી. 20 દોરા નોટ થાય ને, જ્ઞાન એટલે, જ્ઞાન એટલે જ આત્મજ્ઞાન, પેલા એ સમજી લેતો. જ્ઞાન એટલે બીજું એકેય જ્ઞાન નહીં.
આગળ જતા જતા એને સાચું સમજાય છે અને આત્માનું લક્ષ્ય બંધાઈ જાય.
પણ સાચું સમજાય ક્યાંથી? એનું સમજણ જ અત્યારે અહીંયા ઠરી ગઈ છે, અટકી ગઈ છે. શું અટકી ગઈ છે? કે હું જેટલું છોડું એટલો મોટે મહાન, અને બધું છોડતા જયારે કાંઈ ન થાય ને ત્યારે સંતારો લઈએ કે શરીરે છોડી દેવું છે તો જ હું મોટો જ્ઞાની.
તો
સાચું લક્ષ્ય બંધાઈ જાય.
એ પછીની વાત કરના, તું પેલા જે સમજવાનું છે તો સમજ કે અટકે છે કયો જીવ, કે જેને આ નથી મેળો જ્ઞાની, જેને જ્ઞાન નથી થયું. જ્ઞાનીને તો કેમ વાંધો, કોઈ સત્પુરુષના ઉપદેશમાં જ્ઞાનીનો કેમ બાદ હતો? આપણે આમ ધારણા, આપણે સમજવાનું એક છે કે અટકે ક્યાં, તો કે અહીં સુધી અજ્ઞાનમાં ચાલ્યો જાય. ક્યાં સુધી? બધું છોડતા 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 કાંઈ ન છૂટે, છેવટે દેહ પણ
છોડી દે,
સમાધિ લઈ લે નદીમાં. અન્યમાં આપણે જેમ સંતારો છે એમ એમાં સમાધિ, જીવતા સમાધિ બતાવી દે કે મારે હવે જીવવું નથી, મારે હું તમે મારી સમાધિ ખાયું ખોદી રાખજો, સમાધિ લઈ લે. ગંગામાં શરીરને પધરાવી લે, અથવા તો સંતારો લઈ લે. આ બધો જ ઉત્કૃષ્ટ સાધન કરે, જેટલા સાધન થાય એટલા. આ સૌ સાધન બંધન થયા. આ અટકે ત્યાગ વિરાગમાં, આનો ત્યાગ વિરાગ તો અદ્ભુત છે, અનમેચ છે. પણ એ અટકો છે, એ એને કલ્યાણનું કારણ બની શકતો નથી. સાધન અને સાધ્ય, સાધ્યના અંશ રૂપે જ સાધન જોઈએ. આ વાત જો પકડાય તો વ્યવહાર ચારિત્ર અને નિશ્ચય ચારિત્ર આ નૈવાદને કારણે જે કૃપાળુદેવે લખ્યું છે કે આત્મા ગૂંચવી માર્યો છે આ બધાએ, નહીં તો આત્માને સમજવા કીધો તો. પણ આ નૈવાદથી, અને હજી આપણે જ્યારે વ્યવહાર ચારિત્ર પહેલા જોશે પછી નિશ્ચય ચારિત્ર આવશે. અરે વ્યવહાર ચારિત્ર ગમે એટલું હોય તો ન થાય કંઈ નિશ્ચય ચારિત્ર. વ્યવહાર ચારિત્રનો શ્રેષ્ઠ પરાકાષ્ઠા સુધી પહોંચ્યો તો પણ નિશ્ચય ચારિત્રનો અંશ પણ પ્રગટે નહીં. એટલે સતસાધન એટલે કયું? જે સાધ્યના ભાગ રૂપે છે તે, જે સાધ્યના અંશ રૂપે છે તે પહોંચાડે છે તે તમારે કઈ જુદું છે. એ જુદું જુદું નહીં, પેલા એક લક્ષ અને એના તરફ જે જવાય જેનાથી એ સાધન. એ પેલું, એ બીજો અપેક્ષા છે. અત્યારે તો અહીંયા ત્યાગ વિરાગ કરે છે એની વાત થાય છે. એટલે આગળની એક ગાથામાં કહ્યું છે, છેલ્લી ગાથા 285, નિશ્ચય નયાશ્રિત ચારિત્રને હાનિ થાય તો નિશ્ચય નયાશ્રિત જ્ઞાન દર્શનને પણ હાનિ થાય. જો એને પહેલેથી સાધન એનું સાધ્ય સાથે સુસંગત નથી, પૂરક નથી, કોમ્પ્લિમેન્ટરી સપ્લિમેન્ટ નથી, તો એવું ચારિત્ર જો એ હોય એ જો છોડે તો જ્ઞાન દર્શનને પણ હાનિ થાય. અને વ્યવહાર નયાશ્રિત ચારિત્ર હોય તેમાં જ્ઞાન દર્શનને હાનિ થાય કે ન પણ થાય. મુનિ ચારિત્રમાં વ્યવહારથી ભ્રષ્ટ થાય એટલે કંઈ જ્ઞાન દર્શન એના ચાલ્યા જાય એવું નથી. કદાચ પડે, કોઈ ચારિત્ર ભ્રષ્ટ આત્મા પડે, 11મેથી પડે, પડે તો એ પણ પેલો પડે તો પાછો ઊભો શું કામ? કે એ કઈ વ્યવહારથી પડ્યો છે, જ્ઞાન દર્શનથી પડ્યો છે એવું નહીં. એ હાનિ થાય અથવા ન પણ થાય એમ શબ્દ છે. એટલે સિદ્ધાંત એમ કહે છે કે એની અંદર જો ખરેખર શંકિત હોય તો જાય નહીં, ન હોય તો વયું જાય, થાય અથવા ન થાય. તો આખી વાત એટલી બધી સમજવાની છે. સમ્યક રત્નત્રય જે છે ને આપણો, એ રત્નત્રયની સમજ જેટલી સાચી, એટલે મૂળ માર્ગ જે એ કયો છે? રત્નત્રય છે. સમ્યક દર્શન જ્ઞાનચાર્ય, આ સમ્યક શબ્દ, આ સમ્યક ઉપર ત્રણ ભાગ આપ્યા અને ત્રણેયનો સમન્વય રૂપે આ ચોથો ભાગ આપ્યો, એટલા માટે કે ક્યાંય ભૂલ ન થાય. પણ હવે વસ્તુ સ્થિતિ એવી છે કે આ જે કંઈ પ્રરૂપણા કરવાની છે એ ભાષા વિના એનું માધ્યમ નથી. કહેવું છે, સમજાવવું છે, લખવું છે, ગ્રંથસ્થ કરવું છે, સિદ્ધાંતોના બાંધા બાંધવા છે, એની પાસે ભાષા સિવાય બીજું કોઈ માધ્યમ નથી. અને ભાષા જેટલા ભાવપૂર્ણ છે એટલી ભાષા પૂર્ણ નથી. એટલે જ્ઞાનીઓએ સમજાવ્યું ત્યારે એમ કહ્યું કે જુઓ આ અમે આ નહીંથી સમજાવીએ છીએ, પણ તમારે નહીંને પકડવાનો નથી. નહીંથી સમજાવ્યું છે પણ નયને પકડવાનો નથી. તમારે તો જ્ઞાન છે એ નયાતીત છે. શુદ્ધ સંકેત એ કૃપાળુદેવે જબરજસ્ત શબ્દ આપ્યો કે જેમાં ભેદ ન પકડ. હવે આ સંકેત એટલું બધું શુદ્ધ થયું છે બીજું સંકેત કે જેમાં કોઈ પણ પ્રકારનો ભેદ નથી. વ્યવહાર અને નિશ્ચય પણ એકરૂપ જ છે, સાધન અને સાધ્ય એકરૂપ જ છે, જ્ઞાતા અને એનું જ્ઞાન એકરૂપ જ છે, ધ્યાતા અને એનું ધ્યાન એકરૂપ જ છે. સમાપત્તિનો આખો કન્સેપ્ટ આપ્યો છે, એટલે સમન્વય સમાપત્તિ, કે જેની અંદર આ ભેદ નથી. હજુ આપણે આપણા શબ્દના ઉપર એટલો બધો આપણો પોતાનું મમત્વ હોય છે અને સમજણ ઉપરનો અહંકાર હોય છે, એટલે આપણે વ્યવહાર ચરિત્ર નિશ્ચય ચરિત્રને, વ્યવહારથી સંકેતને નિશ્ચયથી સંકેતને, એની અંદર એટલો બધો ગાંડાની જેમ આપણો બધો વ્યર્થ વ્યય કરીએ છીએ કે ભાઈ બે હોઈ શકે જ નહીં, એક જ છે. મુશ્કેલી છે, વાત સાવ સાચી છે કે અટકે ત્યાગ વિરાગમાં ગાથા આત્મસિદ્ધિમાં કીધી છે તો એ કીધું નથી કે વ્યવહાર ચરિત્ર ગમે એટલું હોય તો એને આત્મન ભાન ન થાય. હવે એ વાત કોણ સમજાવે? પણ ત્યાં એ જ કહેવાનું છે કે તું કઈ કર માય બધા ભાઈ ખોટા છે, તું ત્યાં તો ત્યાં નકાર જ કે છે કે તારે વ્યવહાર તપ જપ કરવાના જ નહીં, બધા ખોટા છે. એ વ્યવહાર છે, વ્યવહાર છે કોલાહલ, એ નથી વ્યવહાર ચરિત્ર. પણ વાત જીવને બેસે નહીં, અને કેટલીક વાર ભેદમાં મજા આવે. અહંકાર જ્યાં સુધી જાગૃત હોય ત્યાં સુધી મજા શેમાં આવે? ભેદમાં, ખંડન મંડનમાં, ત્યાં સુધી અભેદ વાતમાં મજા ન આવે. કારણ કે એમાં હું પ્રદર્શિત થતો નથી, એમાં હું પ્રદર્શિત થતો નથી, તો જીવને બોધ દેવાની પણ મજા ન આવે. બહુ મુશ્કેલી છે, વાત સાવ સાચી છે.
ભાષાને કારણે અહીંયા ક્રમશઃ શબ્દ વાપરો એટલે એક પછી એક એવો જ અર્થ
સીધો. હવે એ જ વાતને કેટલી બધી સંક્ષિપ્ત કરી છે પણ વિચારીએ તો જ થાય. મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા તે પામે, તો શું મોક્ષનો ક્રમ કીધો? એમની જે સમજવાનું છે આખો એનો કન્સેપ્ટ કરવો છે. આત્માની વાત છે ને, આત્માનો ભાવ સ્વરૂપ છે, બીજું નથી. ક્રિયા સ્વરૂપ આત્માનું નથી. હવે ભાવ સ્વરૂપ સમજવું છે. નિજ શુદ્ધતા તે પામે, તે પામે, તે કરે તે શબ્દ નથી. હવે આપણે તો પાછું કરતો હોય ના, કરવાનું નથી, પામવાનું છે. શુદ્ધિ છે એ તો શુદ્ધિ પામવી છે. જેનાથી થાય, જેનાથી પમાય એ મોક્ષનો માર્ગ. જો આનાથી શુદ્ધિ ન પમાય, એટલે કહ્યું કે ભાઈ વ્રત તપ કરતો હોય અને આત્મને શુદ્ધિ ન થાય તો આગળ ગાથા આવી છે ને, હા એ આવી ગયું બરોબર છે. અને અહીંયા પણ આપ્યું છે 282માં, મદ માન માયા લોભ આદિથી રહિત ચિત્તવૃત્તિ એ જ ભાવ શુદ્ધિ છે. આ મોક્ષ કયો નિજ શુદ્ધતા, આ નિજ શુદ્ધતા તો નિજનું સ્વરૂપ એ તો ભાવ સ્વરૂપ છે, અને આપણો સ્વભાવ એ કાલે આવી ગયું. સ્વભાવમાં કયા ભાવ છે? સમતા, માધ્યસ્થ, સદુપયોગ, વિતરાગતા, ચારિત્ર, આ બધા સ્વભાવ છે, એની આરાધના કરવાની છે. એ જેનાથી પમાય એ મોક્ષનો માર્ગ છે. તો એ સાધન છે, જેનાથી સાધ્ય પમાય છે તે સાધન છે. જો આ ન પમાય તો સાધન ગમે તેટલું ઉત્કૃષ્ટ હોય તો સાધનમાં અટવાઈ ગયો. મેં કીધું ભાન તો એને થતું નથી, ભૂલે નહીં, જે પોતાનું ભાન ભૂલી ગયો છે. અને શેમાં એનું મહત્વ સ્થાપિત થઈ ગયું છે? બાહ્યના. અને બાહ્ય સાધનમાં ત્યાગ વિરાગ પણ એના અફળ જાય છે. એટલે કંકો વૈરાગ્યાદી સફળ તો જોશ આત્મજ્ઞાન. અરે ભાઈ તો જ સફળ છે. અત્યારે એને મેં કહ્યું તેમ પ્રારંભ અવસ્થા જ્યારે થાય છે ત્યારે સાધકનું ચિત્ત ખંડિત થાય છે, અને ખંડિતમાં પહેલા વેરો જીવનમાં નકાર જન્મે છે. ખરેખર જન્મવો જોઈએ હકાર પોતાના અસ્તિત્વનો, પણ લોકમાં અત્યારે વર્તમાન ધર્મનું સ્વરૂપ છે એ નકાર ઉપર આધારિત છે, કે કાંઈક એને ભાવ થયો ઊંચા થવાનો ધર્મમાં એટલે છોડવા, આ છોડ, પર વસ્તુનો ત્યાગ. હવે પર વસ્તુ જેમ ઓછી થાય એમ એને પર પ્રત્યેની મૂંઝવણ પણ ઓછી થાય. પહેલાં તો એમ થાય કે આ બધા પરિગ્રહથી હું બંધાયો છું, આ બધા સાધનોથી આ મારો કેટલું બધું હું આશ્રિત છું, હવે એ બધા સાધન છૂટી ગયા અને એના વિના રહીએ તો એને તો કેટલો બધો સંતોષ થાય, એના જીવનનો ભલોપાત ઓછો થઈ ગયો, એની ખેવના ઓછી થઈ ગઈ કે હું તો આના બિના બધા વિના ચલાવું છું. અભિમાનિત થયો છે અત્યારે ચાલે છે એમાં જ અહમને પુષ્ટ કરે છે, એટલે સ્વરૂપનું ભાન લક્ષમાં નથી આવતું. તો હવે એનું ચિત્ત ખંડિત થયું છે, એ નકારમાં શ્રેષ્ઠ થયો. ક્યાં સુધી શ્રેષ્ઠ થયો? કે આ દેહને વસી રહેવા સુધી, ત્યાં સુધી નકારમાં શ્રેષ્ઠ થયો. હકારનો આવ્યો કે મારા આત્મ સ્વરૂપને હું પામું અને પછી એની અંદર રહેલી મલિનતાને શુદ્ધ કરું. તો મારું અંતિમ ધ્યેય તો શુદ્ધાત્મા પામવાનું છે, અને આત્મા તો છે જ, એ ક્યાંય લેવા જવાનો નથી, શુદ્ધતા ઉત્પન્ન કરવાની છે. આત્મા છે જ, પણ હું આત્મા છું, એની મલિનતા દૂર કરવા ઉપર એને ભજન આપવાનું છે. તો મારા જે ભાવો છે એ ભાવોને શુદ્ધ કરવા છે. મારા ભાવો સ્વભાવ કયા છે? તો કે છે ભાઈ આ સ્વભાવ તારા તો આ બધા પ્રકારના તને કીધા, કે સમતા છે, મધ્યસ્થ છે, શુદ્ધ ઉપયોગ છે, વિતરાગતા છે, ચારિત્ર છે. હવે આટલો બધો ત્યાગ કરતા આ એકેય ભાવ વિકસિત ન થયો, જેને આપણે વ્યવહાર ચારિત્ર કહીએ છીએ અથવા અસત સાધન કહીએ બીજા શબ્દોમાં. તો ગમે એટલા ત્યાગ વૈરાગ યમ નિયમની ત્રણ ગાથાઓમાં કહેલા બધા ઉપક્રમ કર્યા, પણ હાથમાં કંઈ આવ્યો, એટલે કે પોતાના સ્વરૂપની કોઈ પણ અંશે પણ શુદ્ધિ થઈ, અંશે શુદ્ધિ ના થઈ. હા, બાર તપ કીધા, કેમ કે નિશ્ચય નથી જાણ્યા બધા. પણ અહીંયા એટલે સમજવાનું એ છે આપણે કે અભ્યંતર શુદ્ધિ અને બાહ્ય શુદ્ધિ આ સમન્વયની ગાથાઓ બહુ સરસ આપી છે. પહેલાં તો કહે છે કે વ્યવહાર ચારિત્ર એ એનું સાધન છે. સાધન કોને કહેવું? ના, જે સાધ્યને સિદ્ધ કરે તે સાધન. હવે આપણે સાધ્યને સિદ્ધ કરે કે ન કરે એ વિચાર જ નથી કરતા, આપણે સાધન જ પકડી લઈએ છીએ કે આણે વ્રત કર્યું બહુ સારું કર્યું, આણે તપ કર્યું ઘણું સારું કર્યું, તમે જાત્રા કરી બહુ સારું કર્યું, તમે દાન દીધું ઘણું સારું કર્યું. આત્મશોધની કોઈ ઝંખના જ ન રહે પછી, એટલું બધું એનું બહુમાન થાય તપસ્વી તરીકે. એને હવે મારા જીવનમાં હું કઈ નથી પામ્યો, હજી સ્વરૂપનું ભાન પણ મને નથી, એ લક્ષ પણ આવે નહીં, ભૂલે, ભૂલી જાય. કોને ભૂલે? આ ભૂલેલો તો છે જ, પણ આની અંદરથી ભૂલે, જીવતા જગતથી કરે. અનેક પ્રકારના બહુ સૂક્ષ્મતા છે ધર્મની અંદર, સમજણ બહુ મોટો આધાર છે. ખૂબ સમજીએ કે સાધન કોને કહેવું, એકવાર મગજમાં આવી જાય કે શું આ જપ તપ ઔર વ્રતાદિ સબ તહાં લગી ભ્રમરૂપ, અરે આ તો કંઈ જ્ઞાનીની વાત છે, જપ તપ વ્રત બધું ભ્રમ છે, આને સાધન ન કહેવાય તો સાધન કોને કહેવાય? સૌ સાધન બંધન થયા, અરે બધું બંધન થયું, કોઈ ઉપાય નથી, તો હવે આ તરસે કેવી રીતે? હવે આનો ઉદ્ધાર કરશે કોણ? થાય કેવી રીતે? બીજા સાધન લેવાના છે. સત સાધન સમજ્યું નહીં, તો સત સાધન સમજ્યું નહીં એટલે સાધન બીજા છે, આ વ્રત નહીં, આ તપ નહીં, તો પછી એને એમ થાય કે આપણા વાણિયામાં નહીં, હવે આપણે બીજે જવું પડશે, અહીંયા તો તપ જપનું કંઈક સ્વરૂપ જુદું છે, આપણા તો ખોટા છે. કૃપાળુદેવે જ કીધું છે એટલે સારું છે કે એણે સૌ સાધન બંધન થયા અને વ્રત તપ લખ્યું, એની સાથોસાથ યમ નિયમની અંદર બધાય સાધન બીજાએ આપી દીધા, હઠના, જપના, પદ્માસનના, યોગીના, આ બધાએ આપી દીધા કે આ બધાય નિષ્ફળ છે. નહીતર તો પાછો આને એમ થાય કે બરોબર છે આપણા ખોટા છે, કારણ કે આપણામાં તો કાંઈ કષ્ટ છે, દમન છે, આ ન ચાલે, આ ન થવું જોઈએ. બુદ્ધિવાદ છે ને, અને બુદ્ધિવાદ બહુ વાલો, કેમ કે અહમની સાથે જોડાયેલો એટલે બહુ ગમે. કે એવું હોય નહીં, અમે તો એની અંદર માનતા નથી, કમ્પલ્શન તે કંઈ થાય નહીં. બહુ સારી વાત છો, સ્વતંત્રતાનો જમાનો છે, તો ઇન્દ્રિયને પણ એની સ્વતંત્રતા આપવી જોઈએ. કોઈ વાતનો મેળ પડે નહીં, ક્યાંય ક્યાંય સમજાય નહીં. એટલો ગૂંચવાય, એટલો ગૂંચવાય, એટલો ગૂંચવાય, અને જીવન આખું આમને આમ ગૂંચવાડામાં પૂરું થાય. આમ કરું, તેમ કરું, આ સાચું, તે સાચું, ઓલું કે છે સાચું, ઓલો કે છે સાચું, આમ કરવું જોઈએ. પોતાની બુદ્ધિ કંઈ કે, બહારથી પાછું કંઈ સાંભળે, ક્યાંય મેળ પડે નહીં ક્યાંય. એનું વાંચન કાંઈ કોઈ જીવન વ્યવહારમાંથી નવો નવો બોધ સંસારમાંથી મળતો જાય, વ્યવહારિક જ્ઞાન સાથે પણ જોડાયેલો છે. કે ટીવીમાં આસ્થા ચેનલ સાંભળી લે, ક્યાંક છાપાની પૂર્તિ વાંચી લે, અને એવો અંદર 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 શ્લેષ માની જાય. પણ આ સત્પુરુષની વાત કેન્દ્રમાં નથી. પોઝિટિવ આત્માને લક્ષ્ય જે કંઈ કરવામાં આવે તે સાધન છે. અને કહ્યું એ પ્રકારે, જ્ઞાન એ કહ્યું ને, એક જે આ બધું કરશે એ મોટામાં મોટો હઠયોગી થશે, જ્ઞાની નહીં થાય. એ ગાદીપતિ થશે, જ્ઞાની નહીં થાય. એ બાવો થશે, જ્ઞાની નહીં થાય. એ વૈરાગી થશે, એના જેવો વૈરાગી શોધવો મુશ્કેલ, પણ એ જ્ઞાની નહીં થાય. એટલી સરસ વાત મૂકી. એટલે કહ્યું, વ્રત નહીં, પછખાણ નહીં, નહીં ત્યાગ વસ્તુ કોઈનો. ત્યાગે નથી કર્યો. રાજસિંહાસન ઉપર છે મહારાજા શ્રેણીક, તો મગજના અધિપતિ છે. મહાપદ્મ તીર્થંકર થશે શ્રેણીક. ઠાણાંગ જોઈ લો તો ઠાણાંગમાં આ બધાનો નિષેધ કીધો છે. આગમ આ કહે છે, અને પછી આપણને મજા આવે કે આપણાથી કાંઈ ન થતું હોય તો શ્રેણીક મહારાજાએ ક્યાં કહ્યું હતું? સાધનનો નથી, વિવેક નથી. સાધન સાચું શું? આપણે સાધનનું મૂલ્યાંકન વ્યવહારથી કરીએ છીએ, લક્ષ્ય સાધ્ય સાથે નથી કરતા. મનરભાઈ, સાધ્યની અપેક્ષાએ સાધનનો વ્યવહાર કરવાનો. કે મારે જો જવું છે મુંબઈ તરફ, તો મારે પછી આ બાજુ જામનગર તરફ જવાય નહીં, આ બાજુ જઈશ તો જેટલા ડગલા ભરાશે એટલા પાછા ફરવા, અને ઓલામાં જેટલા ડગલા ગયા એટલા ઓછા થયા ને. આનું નામ સાધન. તો સાધન છે એ પછી માનો કે 5 ડગલે હવે હું ચાલી શકતો નથી, પણ 5% સાધ્ય સિદ્ધ થયું કે નહીં? 5% સાધ્ય સિદ્ધ થયું.
સહિતની ક્રિયા
એટલે પેલા પરમાર્થનો લક્ષ થવો જોઈએ, અને પછી લક્ષ આધારિત પુરુષાર્થ કરવા. પેલા અત્યારે શું થાય છે કે પરમાર્થનો લક્ષ નથી, લક્ષ આ બધું સંસાર ખોટો છે, આ બધા સંઘ ખોટો છે, આ બધા પદાર્થો ખોટા છે, આ પરિગ્રહ ખોટો છે, એટલે મનમાં એક ધૂન ચડી ગઈ કે આ બધું જેટલું છોડીને એટલા આપણે ધર્મી. પ્રીતિબેન, એવી સમાધાન આવી ગયું, અને પછી સ્પર્ધામાં ઉતરે. શું સ્પર્ધામાં ઉતરે? કે આને શું કર્યું છે એથી વધારે થોડુંક આપણે કરી લઈએ, એટલે આપણને લાગે કે આપણે હવાયા. વ્યવહારની અંદર હોય ને, કે જે કંઈ વ્યવહાર કર્યો એનાથી હવાયું કરવું, પછી ભલે પાવલી જ ઉમેરે, જાજુ ન મૂક્યો હવાયા વાળો કઈ, અને એ પાછું હાલે. બોલો, ઘી બોલતો હોય આંબળા દેરાસરમાં, બોલો 1000 પણ ઘી બોલે ને ત્યારે 1001 માં બહુ મોટો જાણે દાનેશ્વરી દેને અમે 1000 બીજા. આ જે ભૂળ વાત લક્ષ્મીના, જે સાધન ઉપર જ કેન્દ્રિત થઈ ગયો, હવે એટલી વસ્તુ એને ખબર પડી ગઈ. ધર્મની અંદર આવે એટલે એમ કે સંસાર ખોટો, સંસારના સંગ ખોટા, સંસારના સંબંધ ખોટા, અને સંસારનો સંગ્રહ ખોટો, અને સંસારની વસ્તુનો પરિગ્રહ ખોટો. બસ આટલું જ છે, સમજાઈ ગયું મને. હવે મને ખોટું શું છે? સાચું નહીં હો, ખોટું, હવે મારે ખોટું જેટલું બને એટલું છોડી દેવું છે બસ. અને એ છોડવાની અંદર મોટો ધર્મ હું કરી રહ્યો.
ભ્રાંતિમાં જઈ લીધી, ધારો કે માન છે, માનને આપણે વિચાર કરીએ એટલા ટાઈમથી આપણે આમ, પણ સૂક્ષ્મમાં વિચારી તો માનને ઘણી વાર ઘણી ભૂલો જીવનમાં થાય છે, પણ આપણી જાગૃતિ કરી નહીં તો માનને અહમ છે ને, અહમ વિશે આપણે 2 કલાક લેક્ચર આપ્યું હોય તો મારે કંઈક ખોટું રજૂઆત હોય તો મને તે કહો કે આ બરાબર નથી, તોય અહમ ઘણી વાર આપણો, આપણે ભલે 2 કલાક કે ઘણા વર્ષ થઈ ગયું હોય
પણ જ્ઞાન વિચારે કરીને ગાળે નહીં ત્યાં સુધી સૂક્ષ્મતા એ પણ સાબુત જ રહી. એટલે 25 વર્ષ ગુરુ ના આશ્રમ માં રહીએ ને, અને 26મે વર્ષે પણ ગુરુ કઈ કે અહમ ને ચોટ લાગે ને તો એ ગુરુ ને બાજુ ઢકડો મારી ભાગે કે તો મને નહીં પોસાય, મને નહીં પાલવે, એ હું ઉછળા વિના ન રહે. કેમ કે એ ભાવ એનો જ્ઞાન વિચારે કરીને એ 522માં સમજાયું છે. 522 ની અંદર જ્યાં જ્યાં આ દેહ જન્મ્યો છે. જુદો નીકળો છે
જ્યાં જ્યાં આ જે જન્મ્યો છે, ભવના પ્રકાર ધારણ કર્યા છે, ત્યાં ત્યાં તથા પ્રકારના અભિમાન પણ વર્ત્યો છે. જે અભિમાન નિવૃત્ત કર્યા સિવાય તે દેહનો અને દેહના સંબંધમાં આવતા પદાર્થોનો આ જીવે ત્યાગ કર્યો છે, એટલે હજી સુધી તે જ્ઞાન વિચારે કરી ભાવ ગાળ્યો નથી, અને તે પૂર્વ સંજ્ઞાઓ હજી એમને એમ આ જીવના અભિમાનમાં વર્તી આવે છે. એ જ એને લોક આખાની અધિકરણ ક્રિયાનો હેતુ કહ્યો છે, જે પણ વિશેષપણે અત્ર લખવાનું બની શક્યું નથી.
સંક્ષેપમાં લખ્યું છે, નથી લખી શકાયું, પ્રભુને કોઈ એવી ઉદય હશે કે નથી લખી શકાયું, લખવું છે ઘણું. પણ વાત શું કીધી છે કે ભવના પ્રકાર ધારણ કર્યા અને તથા પ્રકારના અભિમાન એને રાખ્યા. એ અભિમાન નિવૃત્ત કર્યા વિના દેહનો અને દેહના સંબંધમાં આવતા પદાર્થોનો આ જીવે ત્યાગ કર્યો છે. ત્યાગ ના, ત્યાર પેલા પદાર્થો નો ત્યાગ કર્યો છે, નથી કર્યો એમ નહીં, પદાર્થો નો ત્યાગ કર્યો છે, પણ હજી સુધી તે જ્ઞાન વિચારે કરીને ભાવ ગાયડો નથી. પદાર્થ નો ત્યાગ કરવા છતાં પદાર્થ પ્રત્યેનો જે પોતાનો અભિમાનનો ભાવ છે, મારાપણાનો ભાવ છે, એ ગાળ્યો. એટલે એ ભાવ, એટલે આપણે કહીએ છીએ, અમને વાત એ હતી કે આપણો અહંકાર અથવા આપણો સૂક્ષ્મ અભિમાન કેમ જતું નથી આટલું સાંભળવા છતાં, તો હજી આપણે એના ઉપર જ્ઞાન વિચારે કરીને એ અભિમાનનો ભાવ અથવા આપણા વિભાવ ભાવ, કેવો કશાય ભાવ કહીએ, વિભાવ ભાવ કહીએ, વિકાર ભાવ કહીએ, એ જે ભાવ છે એ આપણે જ્ઞાન વિચારે કરીને ગાયડા નથી, લોક સંજ્ઞાએ ઓગ સંજ્ઞાએ આપણે એનો ત્યાગ કર્યો હશે, છોડ્યા હશે, પણ એમાં આપણું જ્ઞાન કારણભૂત નથી, પણ આપણી બાહ્ય વ્યવહાર લોક સંજ્ઞા ભોગ સંજ્ઞા કે લોકોમાં આ આપણો આ ત્યાગ છે એ મોટો ગણાય છે, મહાન ગણાય છે, માટે આપણે કરો, લોકોમાં આપણે આ છોડીએ વધારે એ પ્રશંસાને પાત્ર, અને એ આપણા અહમને જાણે અજાણે પોષે છે. એટલે એને એટલું બધું સમાધાન થઈ જાય છે કે એને હું સ્વરૂપ પામ્યો નથી એ વાત હવે એનું મૂલ્ય જ રહેતું નથી, કે હવે આપણે આત્મા પાયમાં તો શું ને, આપણે તો કરું આથી વધારે શું કરવાનું. અને છેલ્લે એ ભાવ આવીને ઉભો રહ્યો કે બસ હું હવે મરું તો મારો દેહ છોડી દો, સંસારો લઈ લો. જ્ઞાન વિચારે કરીને ભાવ ગાળવા, જીવની અંદર જે મલિનતા છે, મોક્ષ કયો નિજ શુદ્ધતા, એ શુદ્ધમાં જે અશુદ્ધતા છે, એ અશુદ્ધતા ભાવની સાથે રહેલી કષાયનું મેળવણ છે, અને એને કારણે એ ભાવ વિભાવના રૂપમાં વિકારના રૂપની અંદર પરિવર્તિત થયો હવે એને શુદ્ધ કરવો કેવી રીતે? આ તો અભ્યંતર છે ને, આ તો અરૂપી છે ને, અરૂપી નો ગુણ છે ને, અરૂપી ના ભાવ છે, જ્ઞાનથી છે. બસ એનું વારંવાર મનન, ચિંતન, મંથન, નિધિ ધ્યાસન. ક્રોધ તે મારો સ્વભાવ નથી. આ એક આપણામાં માનકસ ખ્યાલ આવ્યો આપણને, તો ક્રોધ ભાવ તે મારો નથી. તો એનો જ્ઞાન વિચારે કરી કરીને જ્યારે એને ક્રોધ કર્યો કે ક્રોધ એ આગંતુક છે, નિમિત્તને કારણે થાય, પરને કારણે થાય, સ્વમાં કદી ક્રોધ સંભવિત બને જ નહીં. સ્વની જાગૃતિ હોય તો ક્રોધનું કોઈ કારણ જ રહેતું નથી. ક્રોધ થાય છે ત્યારે સ્વ સિવાય હું પણ હોય તો જ ક્રોધ થાય. આ પ્રકારનો જ્યારે વિચાર કરીને પોતાના શુદ્ધ સ્વરૂપના ચિંતનમાં એ નિર્વિકલ્પ થયો તો ક્રોધનો વિકલ્પ ચાલ્યો ગયો. એ અક્રોધી નથી થયો, ક્રોધમાં નિર્વિકલ્પ થયો છે. એને ક્રોધનો વિકલ્પ જ હંમેશને માટે સમાપ્ત થઈ ગયો. કારણ કે કોઈ મૂલ્ય જ નથી એને. ક્રોધ કરવા માટેના જે જે સંયોગો હતા, જે જે કારણો હતા, જે જે નિમિત્ત હતા, એનો એને વિચાર કરી લીધો અને એને લાગ્યું કે ઓલ નોનસેન્સ છે. ખ્યાલ આવ્યો? કોઈ પણ વસ્તુ પ્રત્યેનું આપણું બિહેવિયર હોય પછી આપણને ખબર પડે કે જેના માટે આ કરતા હતા, આપણે નીચે ઉતરી ગયા હતા, એ તો હાવ અર્થહીન છે, બકવાસ છે. તો પછી એના પ્રત્યેનું એ બિહેવિયર કરવાનું લોજિક જ આપણું ગયું, અવિકલ્પ થયા આપણે એના પ્રત્યે. હવે એવું થાય તો આપણે કે મૂકને હવે તો ગાંડા કાઢે છે, આપણે એમાં ક્યાં પડ્યા? કેમ અત્યાર સુધી તું આપણો ફાવ ના, હવે મને કાંઈ નથી થતું, કેમ કે હવે હું સમજી ગયો છું. તો મારી સમજણ મને અવિકલ્પતા મૂકે છે. એની સિચ્યુએશન હવે ઊભી થાય તો હું કાંઈ નહીં કરું, કોઈ પ્રત્યાઘાત જ નહીં આપું, કોઈ મારા પ્રતિભાવ નહીં હોય. અને પ્રત્યાઘાત અને પ્રતિભાવ એ જ બંધનું કારણ થાય છે. અને આ બધી જ વસ્તુ બનવા માટે જો છેલ્લે એનો લોજિકલ એન્ડ કહીએ તો સર્વસંગ પરિત્યાગ વિના આ વસ્તુ સંભવે નહીં. કેમ કે આ બધું કરવું તો એકાંત જોઈએ, નિવૃત્ત જોઈએ, કાલ બધી વાત કરી હતી, અસંગપણું જોઈએ, આ બધા એના સાધનો, ઉપકારી સાધનો છે, ઉપકારી. પણ ક્ષેત્ર નિવૃત્તિ લીધી અને પરિચયના સાધનો ભેગા રાખ્યા તો એને ઉપકારી ન થાય, લાભ ન. તો એ સાધન જ હોવા છતાં એને નિવૃત્તિનું સાધન બંધન થયું કે પૂરક થયું? પૂરક ન થયું. તો અટકે ત્યાગ વિરાગમાં વ્રત જપ તપ ઔર વ્રતાદિ સબ તહાં લગી ભ્રમરૂપ. અને આ બધા સ્વસાધન બાર અનંત કયો સૌ સાધન બંધન થયા. આ વાતને સમજવામાં અને સમજાવવામાં આપણે પ્રભુને ઘણો અન્યાય કરીએ છીએ. પરમ કૃપાળુ દેવ જેવો પરમ પુરુષ આ તીર્થંકર કોટીનો, એણે જ્યારે આ વાત લખી છે ત્યારે આપણે સાવ સામાન્ય આપણી બુદ્ધિ જેને કહીએ, બુદ્ધિનું સ્તર હોય એથી વિશેષ નહીં, એ સ્તર ઉપર એનું ઇન્ટરપ્રિટેશન આપણે, એનું અર્થઘટન કરીએ અને એના આધાર ઉપર ધર્મનું મૂલ્યાંકન પણ કરીએ. હવે આથી વધારે જ્ઞાનીની અવજ્ઞા બીજી કઈ હોય? કોઈ માણાને ખોટો ચિતરવો, કોઈ માણાને જે હોય એનાથી વિપરીત રૂપે રજૂ કરવો, તો તીર્થંકરની આસાધના એટલે શું? એ તો હવે અશરીરી છે, પણ ભાવરૂપે તો એ જીવંત છે અને પૂર્ણ છે. બાકીના જગતમાં જીવે છે, જીવો એ તો અધૂરિયા છે. સાચું જીવન જીવનારા તો સિદ્ધ પુરુષો છે, જે પૂર્ણતાએ જીવે છે. તો એની ક્યાંય આસાધના થવી જોઈએ નહીં. અને એ ત્યારે કે એના ભાવ, એનો આશય, એનો ઈરાદો, એના શબ્દો પાછળનું રહસ્ય, શબ્દોને ભૂલી જવા પડે. અને ક્યારેક શબ્દો એવા આવે સામ આમ સામે ટકરાય તો એક શબ્દના અનેક અર્થ હોઈ શકે, પણ આપણને વિરોધાભાસ જ જડે, બીજો ન જડે, પૂરક ન મળે, હા મત પ્રમાણે મળે. એટલે એ નહીં શબ્દ કે અહીંયા આમ લખ્યું છે, અહીંયા લખ્યું ગમે તે, સમજવાનું શું છે? જે હોય છે, જે હોવું જોઈએ. અને શું હોવું જોઈએ તો એની કસોટી, તો કે વાત આખી સ્વરૂપની શુદ્ધતાની છે. સ્વરૂપની શુદ્ધતાની વિરુદ્ધની કોઈ વાત જ્ઞાનીઓની પ્રરોપણા હોઈ શકે નહીં. તો લખી છે તો મારી સમજવામાં ફેર છે, મારી ભૂલ છે, એની ભૂલ નથી. હવે આજે મને નથી સમજાયું, આજ નહીં સમજાય, મારો ક્ષયોપશમ થશે તેમ મને સમજાશે. સમજાય તો ઠીક છે, નહીં સમજાય ત્યાં સુધી હું એ વિષયનું કંઈ નહીં કહું. કે વ્રત તપ જપ બધું ખોટું છે.
માધ્યસ્થ
ભાવ રાખીશ, આ માધ્યસ્થ ભાવ. અને સમજાય તો સરળતા, અને સમજાય તો સરળતા, અને સમજવા માટે વિસાડતા. વિસાડતા નહીં હોય ત્યાં સુધી સમજાશે જ નહીં. નહીં સમજાય તો માધ્યસ્થતા, સમજાય તો સરળતા. સ્વીકારી લો. વિસાડતા જોશે, વિસાડતા નહીં હોય તો આ સમજણ ક્યારેય પાટે ચડશે, પનારો પડશે જ નહીં સમજણનો. ખૂબ સરસ રીતે વાંચવામાં એટલી બધી આગમ સૂત્રો હોય કે કૃપાળુદેવના વચનામૃતો હોય, કંઈ વિરોધાભાસ નથી. આપણે સદભાગ્યે અત્યારે આખા આગમ સૂત્રો વાંચીએ છીએ, અને આગમ સૂત્રો વાંચતા ક્યાંય આપણને લાગતું નથી કે આ વચનામૃતની સાથે આનો ક્યાંય વિસંવાદ છે, અસંગતિ છે. આ કંઈક વાત આગમમાં જુદી આવી અને કૃપાળુદેવના વચનામૃતની અંદર કંઈક વાત આવી 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 આવું ક્યાંય. એના જે જે વાક્યો આજે આપણે આવ્યા ચર્ચામાં, કે અટકે ત્યાગ વિરાગમાં આવ્યા, સૌ સાધન બંધન થયા આવ્યા, વ્રત તપ જપ બ્રહ્માદિ છે એ આવ્યો, અને વ સાધન બાર અનંત કયું આવ્યો, આ બધું નિશ્ચય ચારિત્ર અને વ્યવહાર ચારિત્રમાં આ અગમની ગાથાએ સમર્થન આપી દીધું. અભ્યંતર શુદ્ધિ થતા બાહ્ય શુદ્ધિ અવશ્ય થાય. ભાવનું સ્વરૂપ આપ્યું છે એ બધા કસાયો મન વાત મોયલો. આ પાપ કરીએ તજી દે અને શુભ આચરણમાં તત્પર હોય, છતાં જો મોહ આદિને તજે નહીં તો તેવો મુમુક્ષુ શુદ્ધ આત્માને પામી શકતો. શુદ્ધ આચરણ, બાહ્ય આચરણ જબરજસ્ત, વ્યવહારના, તપના, વ્રતના, જપના, યાત્રાના, ગુરુ સેવાના, બધા શુદ્ધ આચરણ એમાં તત્પર છે. ઉપદાન કરાવવું છે હું કરીશ, યાત્રા કરે હું જઈશ, આ બધું તત્પર છે, પણ મોહને જોડતો નથી. આ બધામાં એનો જોડાય છે, એ મોહના ઓલાથી જ જોડાય છે.
મોહના
મોહનું સ્વરૂપ બદલાય એટલું જ. આમાં એને પદની પ્રતિષ્ઠા, પદની મોટાઈ નહીં, બધું જ છે. તો એ કે છે શુદ્ધ આત્માને પામી શકતો. હવે જો એને શું કર્યું, આ બે વસ્તુ કેટલી સમજે, પાપ કર્યોને તજી દીધા, પાપ કર્યું તજી દીધા. ગજબ છે સાહેબ. હવે આને બીજું શું બિચારો, પાપમાં તો તજી, અને શુભ આચરણની અંદર તત્પર છે. શુભ એટલે બીજા બધા જે કંઈ તમે કહો, દાન સેવા પુનઃ પરપકાર, આ તે સેવા કરવી, આ તે આંધળાની લગડાની ભૂખ્યાની દરિદ્રની બીમારીની બધાની, એમાં તત્પર છે.
એ કરવામાં શુદ્ધ છૂટી,
શુદ્ધ છૂટી ગયો એટલે એ મોહને થઈ ગયો નહીં, એની અંદર બધે ગયો તો ત્યાં શું થયું. એટલે પરમાર્થના લક્ષ્ય વિના પરોપકારની પ્રવૃત્તિ એ પણ સંસાર જ છે. અને આજે ઈચ્છાયેલું છે, ધર્મ તો થઈ શકતો નથી, આત્મા પકડાતો નથી, શુદ્ધ વાતની અંદર રહેવાતો નથી, એટલે શું કરવું. શુભનો એટલો બધો ઠઠ્ઠારો અને કુટારો જેને કહીએ એ વધારી દીધો કે લોકોને સંતોષનું કારણ થઈ ગયું કે ઘણી ધાર્મિક પ્રવૃત્તિ કેટલી બધી જુઓ તો ખરા, દિને રાત ઊંધા પડી જાય છે. પણ બધા જ ને, એમાં આત્મલક્ષી કોઈ વસ્તુ ન હોય તો શું થાય, બીજું થાય શું. તો એ સાધન છે, સાધન ખોટું છે, ખોટું નથી, પણ પરિણામ શું છે, બંધન છે. એટલે કહ્યું કે તેવો મુમુક્ષુ, શબ્દ વાપરો, તેવો મુમુક્ષુ શુદ્ધ આત્માને પામી શકતો નથી. હવે આ શુભ આચરણમાં તત્પર છે અને પાપ કાર્યોને છોડે, તો બીજું શું જોઈએ. અને આપણે અત્યારે સામાન્ય અશુભમાંથી તો અટકો, બાહ્ય ચારિત્રનો એટલું બધું મહાત્મ્ય, પરમાર્થની અંદર આત્માને ગૌણ કર્યો. આશ્રમ શેના માટે થાય, આત્મધર્મની આરાધના માટે છે આ, કોઈ થોડા બાહ્ય ઉપાસના માટે છે. તો એવા તો ઘણા છે, જલારામનું સ્થાને છે અને પરબની વાવડે, પરબ વાવડીએ છે, એ રોટલા આપે છે, સદગુરુ આશ્રમમાં એ બધું થાય છે પ્રવૃત્તિ, મારે આત્માના કેન્દ્રની અંદર એ કરવા જવાનું છે. નથી ખોટું છે એવી કોઈ વાત લેવી નહીં, કોઈ વાત પરોપકારની ખોટી છે, સેવા કરવાની વાત ખોટી ખોટી નહીં, પણ અત્યારે મુમુક્ષુની ભૂમિકામાં એને પ્રાયોરિટી શું છે? હવે આત્માને ભૂલીને બીજામાં ચડી ગયો અને એને કારણે અનેક પ્રકારના અવગુણ આવવાના, કેમ કે સમાજની વચ્ચે રહીએ છીએ અને એવું તો કોઈ સાનિધ્ય છે નહીં કે એને દોષ ન થવા દઈએ. શું થાય તો એની અંદરથી એને જે ભાવો એને ગાળવાના છે એ જ ભાવો દ્રઢ થાય કે નહીં? પ્રતિષ્ઠાનો ભાવ, પદનો ભાવ, મોહનો ભાવ, હુંપણાનો ભાવ, આ બધા દ્રઢ થાય. હવે એ દ્રઢ ક્યાં થયા? એને ઘર છોડીને આશ્રમમાં ગયા પછી. અને શુભમાં પાપ કરી, પાપ નથી કરતો, પાપ નથી કરતો, શુભમાં તત્પર છે પાછો કે સાહેબ કોઈ પણ સેવા આપો. વસ્તુની સૂક્ષ્મતા ગહનતા આને કહેવાય એક લક્ષ્યથી નિત્ય કર્યો સત્સંગ મેં એક. હવે મારું લક્ષ્ય નહીં બદલાય. અત્યારે સદગુરુની ઓળખાણ શું અને સદગુરુની સ્વરૂપમાં નવમી ગાથા આત્મસેવીની કે સેવે સદગુરુ ચરણને ત્યાગી દઈ નિજ પક્ષ પામે તે પરમાર્થને. નિજ પદનો લક્ષ થાય તો સદગુરુ મળ્યો, બાકી શું મળ્યું? નિજ પદનો લક્ષ તો થતો નથી. નિજ પદ માટેની પ્રાપ્તિના પ્રયત્નો તો કોઈ રહેતા જ નથી. બધા પ્રયત્નો શેના થાય છે? પરમાં, શુભમાં, બહારમાં રહે છે. અને બહારમાં રહેવાની મજા શું કામ આવે છે? પ્રસિદ્ધિ છે, સિદ્ધિ છે, માન છે, બહુમાન છે, અનેક પ્રકારના જે ભાવો છે એ એકય આત્માના ભાવો સાથે સુસંગત નથી. એ તો વિભાવ છે, એનું સ્વરૂપ તો કેવું કીધું? વિભાવ કીધું. સ્વભાવ કયો કયો? તો કે સ્વભાવ તો કહ્યું કે સમતા છે, વિતરાગતા છે, માધ્યસ્થતા છે. તો આવી કોઈ વાત પ્રવૃત્તિ કરવાની અંદર તો કંઈ આવતી નથી. ઠીક છે, આપણે કંઈ અત્યારે એની કોઈ બીજી કોઈ ટીકાત્મક નહીં. આપણે તો કૃપાણુદેવને સમજવા માટે આ બધું હું જરા વજનપૂર્વક કહું છું. જ્યાં સુધી આ નહીં થાય ત્યાં સુધી તો આપણે બધા સંસાર જ કરી રહ્યા છીએ. પણ જેને આત્મા સાધવો છે એને જેદી તેદી એની લાઈન કઈ, અને એમાં આવ્યા પછી મને એમ થાય કે ચાલો આપણે મુમુક્ષુ છીએ, હવે સ્વાધ્યાય મંદિરમાં આવ્યા, હવે આમાંથી આમ કરીએ, આથી વધારે હવે નિવૃત્તિ ક્ષેત્રમાં જઈએ, હવે નિવૃત્તિ સ્થાનમાં જઈએ. તો આ બધી ઉત્તરોત્તર પ્રગતિ માટે જઈએ કે ભૂલવા માટે જઈએ? પ્રગતિ માટે. હવે એ સ્થાનમાં જો આ પ્રગતિને જો પૂરેપૂરો અવકાશ ન હોય અને પાછું એમ માની કે ત્યાં ઘણું કલ્યાણ થઈ જાય, હવે ઘરે રહેતો જ નથી. ઘરે રહેતો તો ત્યારે ઓછો વાંધો નહોતો, કાંઈ નહોતો, એનો અહંકાર ઓછો હતો. આ ત્યાં જઈને જ ચડી ગયો તો શું થાય? મુશ્કેલીનો પાર નહીં. વાતને બરોબર જો આ સમન્વય સૂત્ર છે ને બરોબર સાહેબ, એટલે કીધું કે જો નિશ્ચયને આ શ્રી ચારિત્રને હાનિ થાય તો આને કોઈ વાંધો નથી, પણ જો જ્ઞાન ચારિત્રને દર્શનની હાનિ થાય તો મુશ્કેલ. અહીંયા જ્ઞાન દર્શન ચારિત્ર હજુ પ્રગટ થયું નથી. જ્ઞાન દર્શન એ તો જુદું જ છે. એટલે અહીંયા પેલા પ્રથમ શુભ વડે અશુભનો અંત આવ્યો, તેમ શુદ્ધ વડે શુભનો પણ અંત આણવો. સાધક આ ક્રમનું અનુસરણ કરી નિજ આત્માનું 284. તો એ પેલા શું કરવાનું છે કે આ શુભ થી અશુભનો અંત, પછી પછી એનો પ્રયત્ન શું અશુભનો પણ અંત. એટલા માટે હવે જે સ્થાન છે એનાથી જરાક આગળ ચડવું, ઉપરના ધોરણમાં જવું, સ્કૂલ બદલવી, કોલેજ બદલવી, યુનિવર્સિટી બદલવી. શેના માટે? શુભને છોડવા માટે, પકડવા માટે નહીં. વિશેષ અવસર. Thank you.
કૃપાળુ દેવ હરે વાણી.